વાર્તા મેળો
ભાગ પાંચ. વાર્તાનું શીર્ષક ચમત્કાર. વાર્તા મોકલનારનું નામ ડોક્ટર પ્રકાશ દવે, પ્રાથમિક શાળા અમરેલી. તો ચાલો વાર્તા શરૂ કરીએ. મુંબઈથી રતનશેઠ ગામડે આવ્યા છે. ગામ આખામાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. સૌ જાત જાતની અટકળો કરવા લાગ્યા. કોઈ કહેતું હતું કે ધંધામાં ખોટ ગઈ છે, તો કોઈ કહેતું કે શહેરના ધમાલિયા જીવનથી કંટાળી ગયા છે. કોઈ કહેતું હતું કે કુટુંબમાં કંઈક ડખો થયો છે, તો કોઈ જાણકારી આપતું કે પોતાની બગડતી જતી તંદુરસ્તી સુધારવા માટે થોડા સમય માટે જ તેઓ આવ્યા છે. સવારથી જ શેઠને જોવા અને મળવાવાળાની લાઈન લાગી હતી. વડીલો કહેતા હતા કે શેઠ લગભગ 15 વર્ષે ગામડે આવ્યા છે. વાત પણ સાચી હતી. શેઠ મુંબઈ પોતાના વ્યવસાયમાં એવા તો ગૂંચવાઈ ગયેલા હતા કે ગામડે આવવાનો એમને વિચાર પણ આવતો ન હતો. એક મકાન સિવાય ગામડાની બધી મિલકત એણે વેચી નાખી હતી. ગામમાં પોતાનો વિશ્વાસુ અને બાળપણનો મિત્ર અરવિંદ અવારનવાર ફોન કરીને ગામના ખબર આપતો. બસ આટલો જ સંબંધ રહ્યો હતો શેઠને પોતાના ગામ સાથે. વ્યવસાયમાં અતિશય વ્યસ્તતાના કારણે શેઠ પોતાના શરીરની પૂરતી કાળજી રાખી શક્યા નહીં અને એનું શરીર રોગોનું ઘર બની ગયું. શ્રીમંતાઈ આવતા જીવન પણ બેઠાડું થતું ગયું. પરિણામે શરીરની ચરબી વધતી ચાલી. એક સમયે સાવ સુકલકડી દેખાતા શેઠનું વજન હવે 100 કિલો કરતા પણ વધી ગયું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અનિંદ્રા જેવા અનેક રોગોને લીધે તેમણે હવે પોતાના વ્યવસાયમાં ધ્યાન આપવામાં પણ મુશ્કેલી પડવા લાગી. મુંબઈમાં સારામાં સારા ડોક્ટરોની દવા લીધી, પણ પરિણામ શૂન્ય. શેઠ બરાબરના મૂંઝાયા. એ અરસામાં જ ગામડેથી એના લંગોટિયા મિત્ર અરવિંદનો ફોન આવ્યો. અરવિંદે શેઠને થોડો સમય ગામડે રહેવાની સોનેરી સલાહ આપી. શેઠને મળવાવાળા અને ખાસ તો શેઠની 50 લાખની મોટરકાર જોવા આવવા વાળાની ભીડ ઓછી થઈ પછી છેક ઝાલર ટાણે અરવિંદ શેઠના ઘેર થોડી વાર આવ્યો. થોડી બીજી વાતો કર્યા પછી શેઠ મૂળ વાત પર આવ્યા. બોલ અરવિંદ, શું કહેતો હતો તું એ ચમત્કારી બાબા વિશે? હા શેઠ, અરવિંદ રતન શેઠને શેઠ કહીને જ બોલાવતો હતો. અહીંથી 3-1 કિલોમીટર દૂર જંગલમાં એક નાના એવા મંદિરમાં બાબા અવારનવાર પધારે છે. એ બહુ ચમત્કારી છે. બરાબર તે મને ફોનમાં એ બાબાની વાત કરી અને મને વારે વારે મળવા આવવાનો આગ્રહ કર્યો, એટલે જ હું અહીંયા આવ્યો છું. ફોનમાં તું એ બાબાના ચમત્કાર વિશે કંઈક કહેતો હતો ને? શેઠે પૂછ્યું. એ બાબા ગમે તેવા રોગોને જડ મૂળમાંથી મટાડી દે છે, અરવિંદે માહિતી આપી. અરે વાહ, શેઠને વાતમાં રસ પડ્યો. એ માટે જ તો આવ્યો છું અહીંયા. તું તો જાણે છે ને મારે ભારે તકલીફો છે. આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે, કામમાં ક્યાંય રસ નથી પડતો. અરે સવારે ઉઠું ત્યાં જ થાકી ગયેલો છું. ડાયાબિટીસ કેળો મૂકતો નથી, વજન વધતું જાય છે, બ્લડ પ્રેશરની તકલીફ પણ રહે છે. કેટલાય ડોક્ટરોને બતાવ્યું પણ બધું મટી જશે શેઠ, અરવિંદે આશ્વાસન આપ્યું. કાલે જ આપણે બાબા પાસે જઈ આવીએ, રતન શેઠ બોલ્યા. માફ કરજો શેઠ, પણ હું તમારી સાથે નહીં આવી શકું. બાબાનો એવો નિયમ છે કે જેને તકલીફ હોય એણે એ જો ચાલી શકતા હોય તો એમણે એકલા જ આવવાનું. કોઈ વાંધો નહીં, હું એકલો જઈ આવીશ, તું મને રસ્તો બતાવજે. બીજા દિવસે વહેલી સવારે શેઠ ઉપડ્યા પેલા મંદિર તરફ. અરવિંદની વાત સાચી હતી, રસ્તો બહુ જ દુર્ગમ હતો. કાર તો શું, મોટરસાયકલ પણ ચાલી શકે એમ નહોતી. મંદિર સુધી આવતા સુધીમાં તો શેઠ પરસેવે રેબ જેબ થઈ ગયા. ગાઢ ઝાડીઓ વચ્ચે મંદિર હતું. આંગણામાં જ એક સેવક જેવો લાગતો માણસ સફાઈ કરી રહ્યો હતો. શેઠે મંદિરમાં દર્શન કર્યા અને પેલા માણસને પૂછ્યું, બાબાના દર્શન કરવા આવ્યા છીએ, ક્યાં મળશે? ભગવાનના દર્શન તો કર્યા, હવે બાબાના દર્શન કરીને શું કરશો? પેલો માણસ હસ્યો. એમ નહીં, મારે મારી તબિયત બતાવવી છે. સાંભળ્યું છે કે બાબા બહુ ચમત્કારી છે. હું છેક મુંબઈથી આવ્યો છું, શેઠ બોલી ગયા. પેલા માણસે શેઠ સામે ધારીને જોયું. પછી એણે કહ્યું, જુઓ ભાઈ, બાબા આજ તો નહીં મળે. તો ક્યારે મળશે? મારી તકલીફ દૂર તો થઈ જશે ને? શેઠે અધીરાઈથી પૂછ્યું. ભગવાન બધી તકલીફ દૂર કરી દેશે અને બાબા પણ મળશે, પણ એ માટે તમારે ધીરજ રાખવી પડશે. ક્યારે મળશે? ક્યારે મળશે એ તો ન કહી શકાય, કેમ કે બાબા ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે પાછા જતા રહે છે. તમારે એને મળવું હોય તો રોજ વહેલી સવારે 6 વાગ્યા પહેલા અહીં આવી જવું પડશે. તમારા નસીબ હશે તો કાલ મળી જશે, અને એમ પણ બને કે 2 મહિના સુધી આવે તો પણ ન મળે. ઓહ, શેઠથી બોલી જવાય. અને હા ભાઈ, પેલો માણસ આગળ બોલ્યો, તમને ખબર જ હશે કે મંદિરમાં કોઈ વાહનને પ્રવેશ નથી. જો કે મંદિર સુધી કોઈ વાહન આવી શકે એવો રસ્તો જ નથી. કાંઈ વાંધો નહીં, બાબાને મળવા હું રોજ અહીંયા આવવા તૈયાર છું. હવે હું મારી તકલીફોથી કંટાળી ગયો છું, કહીને શેઠ ઘર તરફ પાછા ફર્યા અને રોજનો ક્રમ શરૂ થયો. શેઠ રોજ સવારે વહેલા ઉઠી મંદિર તરફ પ્રયાણ કરે. દિવસ ઉગે એ પહેલા તો મંદિરમાં અચૂક પહોંચી જાય, દર્શન કરે, બાબા વિશે પૂછતાછ કરે. શરૂઆતમાં તો તેઓ ખૂબ થાકી જતા, પણ 1-1.5 મહિના પછી તો આટલું ચાલવાની ટેવ પડી ગઈ એમને. એક દિવસ શેઠે રોજની ટેવ મુજબ પેલા માણસને પૂછ્યું, ભાઈ બાબા આવ્યા કે નહીં? પેલો માણસ હસ્યો અને બોલ્યો, આવ્યા હતા પણ જતા રહ્યા. શું શું બોલ્યા? જતા રહ્યા? મને બાબાને મળવાનો અવસર પણ ન મળ્યો. તમે બાબાને મારી વાત કરી હતી કે નહીં? હા, કરી હતી ને. પેલા માણસે શાંતિથી જવાબ આપ્યો. શું કહ્યું બાબાએ? શેઠના અવાજમાં ઉત્તેજના આવી ગઈ હતી. મારી સાથે આવો. પેલો માણસ શેઠને મંદિરમાં લઈ ગયો, દર્શન કરાવ્યા અને કહ્યું, ભાઈ બાબા તમને ભલે ન મળ્યા, પણ એ રોજ ભગવાનને તમારા માટે પ્રાર્થના કરતા હતા. બાબાએ કહ્યું છે કે હવે તમને કોઈ તકલીફ નથી, તમે ઘરે જઈ ડોક્ટર પાસે તપાસ કરાવી શકો છો. શેઠ તો ખુશ ખુશ થતા ઘરે આવ્યા. ગામડાના ડોક્ટર પાસે તપાસ કરાવી, બ્લડ પ્રેશર સામાન્ય આવ્યું, વજનમાં 10 કિલો જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, ડાયાબિટીસ નિયંત્રણમાં હતું. સ્ફૂર્તિ તો છેલ્લા ઘણા સમયથી એમને અનુભવાતી હતી અને થાકનું તો નામો નિશાન નહોતું. એ વાત તો શેઠના ધ્યાનમાં અત્યારે આવી. વાહ બાબા વાહ, તમે તો કમાલ કરી. શેઠે મંદિરની દિશામાં હાથ જોડ્યા અને બોલ્યા, પોતાના બાળ સખા રતનને રોજ સવારે 5-7 કિલોમીટર ખુલ્લી હવામાં ચાલતા કરી અને રોગ મુક્ત કરનાર અરવિંદ અને તેની આ યોજનામાં સાથ આપનાર મંદિરના સેવક ત્યારે મંદિરમાં ભગવાન સામે બેસીને મંદ મંદ હસી રહ્યા હતા.